તારીખ 9/9/1989 શ્રી પરમાગમસાર બોલ નંબર 530 348 અને 733 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 608
પર્યાયની જેમ વ્યક્ત નથી પણ શક્તિ રૂપે અવ્યક્ત છે અવ્યક્ત છે અવ્યક્ત તત્વનું અનુમાન કરવું પડે અનુમાન કરવા જતા એ વિશે કલ્પના કરવી પડે મનમાં કંઈક એનું સ્વરૂપ ગોઠવીને કે આવો આત્મા હોવો જોઈએ એ પ્રકારે જે આત્માનો નિર્ણય થાય તો તે નિર્ણય જેવો આત્મા છે જેવો આત્મ સ્વભાવ છે એવો બિલકુલ એક્ઝેક્ટ એનો અંશ જો કોઈ વ્યક્ત હોય તો એવો જ અંશ અંદરમાં અવ્યક્તપણે અંશી છે એમ ગ્રહણ થઈ શકે છે. જ્ઞાનની પર્યાયનો અંશ પ્રગટ છે એમાં એમ કહેવું છે કે પ્રગટ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ અંશ વ્યક્ત છે. સ્વભાવ અંશ વ્યક્ત છે એટલે વ્યાપેલો છે અને જેવો જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ અંશ વ્યક્તપણે વ્યાપેલો છે તેવો જ જ્ઞાન સ્વભાવ ત્રિકાળી ગ્રહમાં અવ્યક્તપણે આપેલો છે. એટલે વ્યક્ત અંશ ઉપરથી આવો જ છે એમ બરાબર નિશ્ચય કરી શકાય છે, નહીતર કલ્પના કરવી પડે, અનુમાન કરવું પડે અને એ કલ્પનાને અનુમાન કરવામાં આવે તો જેવો છે એવો કલ્પના માટે અનુમાનમાં આવે એવો સ્વભાવ પણ નથી. નમૂનો વ્યક્ત છે એમ કહેવું છે, નમૂનો પ્રગટ છે એમ કહેવું છે, નમૂના જેવો માલ છે અંદર બસ. પછી એને કોઈને શંકામાં રહેવું, પૂછવું પડે, અનુમાન કરવું પડે, તર્ક કરવો પડે, વિચાર કરવો પડે એ પ્રશ્ન નથી રહેતો.
સ્વભાવ તો શુદ્ધ છે તો પછી આ અંશ જે કહેવામાં આવે એમાં શુદ્ધતા છે.
જેવો સ્વભાવ છે એવો જ છે એમ કહેવું છે. જેવો આ જ્ઞાન સ્વભાવ છે એવો જ અંશ છે. પછી એને શુદ્ધ જે કેવું હોય છે, જેવો છે એવો છે. અશુદ્ધતા તો છે જ નહીં પણ શુદ્ધ કહેવા પૂરતો છે. જેવો છે એવો છે અને એવો જ અંશ પ્રગટ છે એવો જ વ્યક્ત છે. આવી વાત છે. નહીતર નિશ્ચયની અંદર જે નિશંકતા આવવી જોઈએ એ નિશંકતામાં આવે છે. અનુમાન કર્યું હોય અને કોઈ સજ્જડ તર્ક બીજો આવે એની સામે તો અનુમાન છે એ હલી જાય. જેમ કોઈ સાંભળી વાત ઉપરથી વાત કરવામાં આવે અને કોઈ નજરે જોનાર હોય તો શું કે ભાઈ તમે સાંભળી વાત છે જે ઉપસ્થિત માણસ છે એમ કે છે કે આના બદલે આમ વાત છે બને છે ને એમ સાંભળીને અનુમાન કરે છે, વિચારીને અનુમાન કરે છે સાંભળ્યા પછી. એમાં એટલી નિશંકતા ન આવે જેટલી વ્યક્ત અંશ જે જોવામાં આવે છે, અનુભવવામાં આવે છે. ખરેખર તો જોવા કરતા એ અનુભવવામાં આવે છે એટલો નિશંકપણું ત્યાં આવી જાય છે કે આવો જ છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો અંશ પ્રગટ છે, તેથી ચેતના ગુણમય ત્રિકાળ છે એમ લીધું છે, એના ઉપરથી ત્રિકાળ લીધું છે. જે અંશ પ્રગટ છે જ્ઞાનની પર્યાયમાં એના ઉપરથી ત્રિકાળીને નિશ્ચિત કરેલો છે, કોઈ બીજા વચ્ચે પરોક્ષ વાતથી નક્કી કરેલો નથી. પરોક્ષ બાબતથી પરોક્ષ રીતે કોઈ વાત નક્કી નથી, આ પ્રગટ અંશથી જ એનો નિશ્ચય થયેલો છે. હવે એક બીજો એની અંદર વાત જે છે કે આત્મામાં જ્ઞાન છે એમાં આનંદ પણ છે. તો કે આનંદનો અંશ તો જ્યારે સ્વભાવનો આશ્રય લે ત્યારે પ્રગટે, ત્યાં સુધી આનંદનો અંશ પ્રગટ નથી. પણ ચેતનાનો પર્યાય જે છે તે તો અજ્ઞાનીને પણ જ્ઞાનનો વિષય પ્રારંભથી ક્યાંથી ચાલુ થાય છે એ પોઈન્ટ છે 537. પણ ચેતનાનો પર્યાય જે છે તે તો અજ્ઞાનીને પણ વિકાસનો અંશ છે. વિકાસનો અંશ છે તે શું? સ્વભાવનો વિકાસ છે. એ અંશમાં સ્વભાવનો વિકાસ છે એમ કેવું છે. સામાન્ય રીતે ભેદ જ્ઞાન છે એ જ્ઞાન દશામાં થાય છે સહજપણે, અને મુમુક્ષુ જીવને આ એક મૂંઝવણ છે કે હું જ્ઞાની નથી, મારી જ્ઞાન દશા વર્તતી નથી, અને મારા ભેદ જ્ઞાન કર્યા વિના મને કોઈ ઉપાય નથી. ભેદ જ્ઞાન એક જ ઉપાય છે એ વાતમાં તો પોતે બીજું કોઈ વિચારવા માંગતો નથી. એ તો જે જ્ઞાનીઓએ સંમત કર્યું છે, શાસ્ત્રોએ સંમત કર્યું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન નથી. એ વાતો ન્યાયથી બરાબર સંમત થયેલી છે. તો અજ્ઞાનીને ભેદ જ્ઞાન કરવું છે, એને કોઈ ભેદ જ્ઞાન કરવા માટે કોઈ ચાલતી સ્થિતિમાં, ચાલતી પરિસ્થિતિમાં, વર્તમાન હાલતમાં કેવી રીતે ક્યાંથી શરૂ કરવું? બપોરે એક પ્રશ્ન થયો તો આ વિષય ઉપર થોડી ચર્ચા ચાલી ત્યારે કે વેદ જ્ઞાન તો કરવું છે પણ મોં માથું હાથમાં આવતું નથી. આ એક પ્રશ્ન ચાલ્યો. તો અહીંયા કે છે કે ક્યાંથી શરૂ કરવું? વર્તમાન અંશ વ્યક્ત છે બરાબર, પકડાયેલી વાત છે, કઈ ન પકડાયેલી વાત નથી પણ પકડાયેલી વાત છે. એ પ્રવચન સાધના પ્રવચન કરતા 172 ગાથાનું પ્રવચન કરતા ચેતના ગુણ ઉપરનું વ્યાખ્યાન કરતા આ વિષય ગુરુદેવે સ્પષ્ટ કર્યો છે કે અજ્ઞાનીને પણ ચેતનાનો પર્યાય જે છે તે તો અજ્ઞાનીને પણ વિકાસનો અંશ છે, એનો સ્વભાવ વ્યક્ત થયેલો વિકાસ પામેલો એ અંશ છે. સંગની પંચેન્દ્રિય જીવ છે અને પોતાના જ્ઞાનમાં, પોતાના જ્ઞાન સ્વભાવને, જ્ઞાનની પર્યાયના આધારે રહેલો જ્ઞાન સ્વભાવ, એમાંથી એ જ્ઞાન સ્વભાવના આધારે તે જ જ્ઞાનની પર્યાય સ્વભાવને ઓળખી શકે છે, સ્વભાવનો નિર્ણય કરી શકે છે. અને તેથી એમ કહ્યું કે ચેતના ગુણમય આખો ભગવાન આત્મા છે. એ સ્વભાવ અંશ પરથી આખો આત્મા ચેતના ગુણમય છે એમ કરતો લાગે છે. બરાબર ઓળખાય છે એમ કે છે. હાથમાં આવે એવી વાત છે, એટલી વાત જરૂર છે કે જ્યારે જ્ઞાન પોતાના ઉઘરેલા અંશમાં પોતે જ પોતામાં જોવે છે ત્યારે તે સ્વસન્મુખ થાય છે. જ્યારે પોતે જ પોતામાં જોવે છે ત્યારે સ્વસન્મુખ થાય છે. આ રીતે સ્વસન્મુખતામાં નિર્ણય થાય છે, સ્વસન્મુખતામાં ઓળખાણ થાય છે, સ્વસન્મુખતામાં આખો ભગવાન આત્મા ખ્યાલમાં આવે છે, એનું અસ્તિત્વ પકડાય છે. નથી પકડાતું એમ નથી, પણ જ્ઞાનની પર્યાયમાંથી બરાબર પકડાય છે એમ અહીંયા અનુભવ પદ્ધતિથી સ્થાયી છે. ન્યાયથી, લોજિકથી, વિચારથી, તર્કથી, આગમથી પણ અનુભવ પદ્ધતિથી સ્થાયી છે. પ્રમાણ છે, ન્યાય પણ એક પ્રમાણ છે, તર્ક પણ એક પ્રમાણ છે, અનુમાન પણ એક પ્રમાણ છે, પણ એ સર્વ પ્રમાણો કરતા અનુભવ પ્રમાણ બળવાન છે. એ સર્વ કરતા અનુભવ પ્રમાણ બળવાન છે. એટલે જ્યાં શાસ્ત્રાર્થ ચાલે છે ત્યાં પણ અનુભવી જો એમ કહે કે આમ છે એટલે આગમ પ્રમાણ કરતા પણ એ અનુભવ પ્રમાણ બળવાન જ્ઞાન ગણબડ ચાલી છે. આગમ પ્રમાણને હવે માની ઉભરે આગમમાં એમ વાત છે કે અનુભવીનું અનુભવ પ્રમાણ બળવાન છે, એ પણ આગમ વિહિત છે. વાત એ આગમ બહારની ચીજ નથી. આગમ એમ કહે છે કે અમારા પ્રમાણ કરતા અનુભવી પ્રત્યક્ષ હોય તો એનું પ્રમાણ બળવાન છે, કારણ કે આગમ પરોક્ષ છે. વિદ્વાનો વિદ્વાનો વચ્ચે ચર્ચા ચાલે છે ત્યારે આ બધી ચર્ચા ચાલેલી છે, અને એ ચર્ચાની પાસે આગમની મુખ્યતા કરનારાઓને નિરુત્તર થવું જોઈએ. કેમ કે એ આગમની વાત છે, આગમ બહારની વાત નથી. આગમ પોતે એમ કહે છે કે અનુભવ પ્રમાણ બળવાન છે, તાર પ્રમાણ બીજા છે. આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ન્યાય પ્રમાણ, તર્ક પ્રમાણ, એ ચારે પ્રમાણ કરતા કોઈ બળવાન પ્રમાણ હોય તો તે અનુભવ પ્રમાણ છે એમ આગમ કહે છે. કેમ કે એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ પાસે બીજું કઈ ચાલે નહીં. પરોક્ષ એ કોઈ પણ વાત પ્રત્યક્ષ પાસે પ્રત્યક્ષ જેટલી બળવાન છે જ નહીં, એ વાત સમજાવવી પડે એવું નથી. આચાર્યો પણ એમ કહે છે કે જે અનુભવી છે એને બળવાન પ્રમાણમાં વાળવાનો, એ આચાર્યો પોતે એને સાક્ષી પૂરે છે એ વાત છે. અનુભવ પ્રમાણ બળવાન આચાર્ય સાક્ષી પૂરે છે. આગમ નિર્ભર પોતાના પોતે અનુભવી છે, પણ પ્રત્યક્ષ પરોક્ષનું અંતર બતાવવું છે. પુસ્તક છે એ રહી જાય છે, વ્યક્તિ છે એ આયુષ પૂરું કરીને પોતાના રસ્તે આગળ વધે છે. તો આગમ રહી ગયું, આગમમાંથી તો એક વચનમાંથી અનેક અર્થ કાઢી શકાય છે. આગમના એક વચનમાંથી અનેક અર્થ કાઢી શકાય છે. પુરાવો એ છે કે આ અલિંગ્રહણની ગાથા આ જ પુરાવો છે. સમયસારમાં છે એમાં 36 બોલ્ટનો અર્થ કર્યો છે. આ એ જ શબ્દરૂપ, એ જ સૂત્ર, કુંકુંડાચાર્યનું સૂત્ર અને એ જ ટીકાકાર આચાર્ય મૂળચંદ્રાચાર્ય બીજા આગમ ની અંદર બીજા વિસ્ફોટ કાઢે છે. આગમ તો શબ્દ રૂપ છે, સૂત્ર રૂપ છે. સૂત્ર એ અર્થ અને બીજા આચાર્ય બીજો અર્થ કરે તો સંભવ છે કે ભાઈ તો આચાર્ય બીજા છે એટલે એને બીજો અર્થ કર્યો, પણ તેના તે આચાર્ય ને તેનો તે સૂત્ર. એથી વધારે વાત કરી, બહુ સારો પુરાવો છે. ગુરુદેવ શ્રી આજે એક ગાથા ઉપર વ્યાખ્યાન કરે અને વ્યાખ્યાન બહુ સારું આવ્યું હોય ત્યારે આપણા કેટલાક મુક્ષુ ભાઈઓ વિનંતી કરે કે સાહેબ કાલે આ ગાથા ઉપર બહુ સારું આપનું વ્યાખ્યાન આવ્યું, આજે ફરીને એ જ ગાથા સાંભળવી છે, ફરીને વ્યાખ્યાન કરો. અને ગુરુદેવ વ્યાખ્યાન શરૂ કરે ત્યારે પોતે એમ કહે કે કાલ આવ્યું તું એ આજે નથી આવતું, સૂત્ર તો તેનું તે છે. અને બીજી વાત કેમ આવે છે, એટલે આગમ પ્રમાણ અને અનુભવ પ્રમાણમાં ક્યાં અંતર છે એ વાત થોડી ઊંડી છે અને એ બરાબર સમજાય તો એને અનુભવનો મહિમા આવ્યા વિના એવો વિષય છે. આ તો બરાબર છે ને, એક ને એક ગાથા ઉપર નવી વાત આવે, બિલકુલ નવી વાત આવે. શું અને એમ પોતે કહે કે કાલે આ વાત નહોતી આવે ને આજે આ વાત આવી છે, એવી કોઈ કુદરતી એક સૂત્રના ઉંડાણમાં જતા અનેક અર્થ આચાર્યોને સૂજે, જ્ઞાનીઓને સૂજે, અને એમાં કાંઈ વિરુદ્ધતા નથી, એમાં કાંઈ ભૂલ નથી, એમાં કોઈ બીજી આપત્તિ નથી, બધું બરાબર છે, બધું સાચું છે, ભલે ભિન્ન ભિન્ન અર્થ કર્યા આપણે એવો વિષય
છે.
અને એ બધાનો સરવાળો કેન્દ્ર સ્થાન એ શુદ્ધ આત્મા છે. એ તમામ વાતનું કેન્દ્ર બિંદુ મધ્ય બિંદુ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, એને દર્શાવે છે. દર્શાવવાની શૈલી ભિન્ન ભિન્ન છે, જીનવાણી છે, જ્ઞાનીની વાણી છે, અનંત નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે. એટલે શૈલી ફરે છે, સિદ્ધાંત ફરતો નથી અને સિદ્ધાંતના વિષયભૂત વસ્તુનું સ્વરૂપ પણ બદલતું નથી. શું કહેવું છે કે અજ્ઞાનીને પણ વિકાસનો અંશ છે, તેના ઉપરથી, તેથી એટલે તેના ઉપરથી એમ કહ્યું છે કે ચેતના બ્રહ્મય આખો આત્મા છે. આત્મા જ્ઞાન દ્વારા સમજાયો છે એનું કારણ આ છે. આત્મા જ્ઞાન દ્વારા મુખ્યપણે કહ્યો છે એનું કારણ આ છે કે ત્યાંથી આત્મા ગ્રહણ થાય છે, સમજાય છે નહીં પણ આગળ જઈને ગ્રહણ થાય છે એમ. બરાબર જેવો છે એવો નિશ્ચિત થાય છે એમ કહેવું છે. જ્યારે પ્રત્યક્ષ અનુભવ થાય, સમય દર્શન ના કાળે અનુભૂતિ પ્રગટ થાય ત્યારે એને એમ સમજાય છે કે જેવો મને લક્ષમાં આવ્યો હતો, જ્ઞાન લક્ષણ દ્વારા લક્ષિત થયો હતો, તેવો જ મને અનુભવમાં આવ્યો છે. અનુભવમાં આવ્યો છે એમાં પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે, વિષયમાં કાંઈ ફેર નથી. એ વિષય પરોક્ષ હતો તે જ વિષય પ્રત્યક્ષ થયો, બસ બાકી કાંઈ ફેર પડતો નથી. કેમ કે નિર્ણય બીજી રીતે થયો છે. 144 રાગ નો અંશત અભાવ કરીને નિર્ણય કર્યો છે, એ નાસ્તિથી કહ્યું. અસ્થિથી જો કહીએ તો જ્ઞાને જ્ઞાનમાં વિકસિત અંશમાં જે સ્વભાવ અંશ છે એનો આધાર લઈને નિર્ણય ફેંકેલો છે એની અસ્થિ છે એ બતાવવા માટે નાસ્તિક રીતે બતાવી દીધી. નહીં તો નાસ્તિક તો થાય છે વિતરાગતા પ્રત્યે ત્યારે રાગનો અભાવ થાય છે. અહીંયા ક્યાં વિતરાગતા પ્રત્યે છે તો વિચાર દશામાં પકડાયો છે, લક્ષમાં આવ્યો છે. કોઈ આટલો શબ્દ વાપર્યો છે સંબંધ 2004 45 વર્ષ પહેલા એ વ્યાખ્યા આ વખતના શતાબ્દી મૂકેલી છે એમાં એ વિશે ચાલી ગયો છે. અંતર નજર કરતા શું છે જ્ઞાન? અંદર વળે છે એમ કહેવું છે. અંતર નજર કરતા ચેતના 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 સ્વભાવ જેનો અનંત ને અપરિમિત સ્વભાવ છે. આ સ્વભાવ પકડાય છે. ખરેખર તો સ્વભાવ છે એમાં ભેદ નથી. દ્રવ્યના ગુણના કે પર્યાયના કોઈ ભેદ નથી. પર્યાય ભેદ તો નથી, ગુણ ભેદ પણ નથી, એ તો સવારે ચાલી ગયો વિષય. પણ દ્રવ્ય એવો ભેદ એમાં નથી, એનું નામ સ્વભાવ છે. એટલા માટે જે વિક્ષિપ્તાંશ ઉપરથી સ્વભાવનું ગ્રહણ થાય છે એ નિર્ભેદ સ્વભાવનું ગ્રહણ થાય છે. દ્રવ્ય ગુણ પર્યાય તો બંધારણનો વિષય છે, અહીંયા એ વિષયને કાંઈ સંબંધ નથી. એટલે એ બાજુનો વિકલ્પ નથી, દ્રવ્ય ગુણ પર્યાયના ભેદનો કોઈ વિકલ્પ નથી. એવો જે નિર્ભેદ સ્વભાવ, એ સ્વભાવ તે આત્માનું આત્મતત્વ છે, મૂળ તત્વ છે. એટલે ચેતના 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 સ્વભાવ જેનો અનંત ને અપરિમિત સ્વભાવ છે એ ચેતના ગુણ ઉપર દ્રષ્ટિ આપતા, એટલે ગુણ એટલે સ્વભાવ, એ ગુણ નહીં, ચેતના સ્વભાવ ઉપર દ્રષ્ટિ આપતા રાગ થી ભિન્ન પડે એમ જ્યાં અંતર વળે છે, અંદર માં જોવે છે પોતાના સ્વભાવને જ્ઞાન, ત્યારે ભિન્ન પડે તેને ભેદ જ્ઞાન રૂપ સાધન કહેવામાં આવે છે. તે એનું સાધન છે. આમ ભેદ જ્ઞાન સાધન ઊભું થાય છે કે જેનાથી સાધની સિદ્ધિ છે. આ રીતે સાધની સિદ્ધિ છે અને બીજી કોઈ રીતે સાધની સિદ્ધિ નથી. એ વિષય સમયસારની 17-18 ની ગાથામાં છે અને અહીંયા આ ગ્રંથમાં એનું સંપાદન થયું છે 348 બે ગુરુ છે. બે જ્ઞાનના ગુરુ પ્રથમ પદ્ધતિ છે, ઘણી સરસ આવી છે ગુરુદેવશ્રીની, કે પહેલામાં પહેલી ક્રિયા શું મુમુક્ષુ જીવને પહેલી કઈ ક્રિયા, એને પહેલા પૂજા કરવા બેસવું, પહેલા ભક્તિ કરવા બેસવું, પહેલા એનો ઉપવાસ કરવો, પહેલા એને નામ સ્મરણ કરવું, પ્રતિક્રમણ કરવું, શું કરવું? આપણે આપણી ચાલતી વાતો કરવી જોઈએ છે. એટલા માટે અન્ય સંપ્રદાયમાં ક્રિયા થાય છે, આપણા સમાજમાં જે ક્રિયા થાય છે એમાં પહેલી ક્રિયા કઈ, આ પ્રશ્ન ઉઠાવ્યો. ચર્ચા કરવી પહેલી ક્રિયા છે, ઠીક. પગ નીચે રેલો આવે એ બધા બોલી લેવા, કેમ કે સુધારવું છે આપણે, કોકને સુધારવાનું આપણે જરૂર નથી, કામ પહેલી ક્રિયા સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણતા કરવી તે પ્રથમ ક્રિયા છે. વેદ જ્ઞાન કરતા નિર્ણય છે, લક્ષ્ય થાય છે, અને એ જ ભેદ જ્ઞાન કરતા અનુભવ થાય છે, એ જ ભેદ જ્ઞાન કરતા વેદશા આવે છે, એ જ ભેદ જ્ઞાન કરતા અરિયંત દશા પ્રગટે છે, સિદ્ધ દશા પ્રગટે છે, કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે પહેલી ક્રિયા પણ એ છે, વચ્ચે પણ ક્રિયા એ જ છે, અને છેલ્લી ક્રિયા પણ એ જ છે. આદિ મધ્યમાં ક્રિયામાં કઈ બદલવાનો રહેતો નથી. સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણતા એટલે કુશળતા, કુશળતા એટલે એક્સપર્ટ જેને કહે છે, જે કામ કરવું છે એ કામમાં પોતે નિષ્ણાત હોવો જોઈએ. કોઠીઓ હોય એને કામ હોય બરાબર, નિષ્ણાત જે કામમાં હાથ મારીએ એમાં પોતે નિષ્ણાત હોવો જોઈએ. અહીંયા ભેદ જ્ઞાનની જે ક્રિયા કરવા યોગ્ય છે તો એમાં પણ એ નિષ્ણાત પણ હોવું જોઈએ એમ કહેવા માંગે છે. દ્રવ્ય તો ત્રિકાળી નિરાવરણ છે, સ્વભાવને આવરણ નથી. દ્રવ્ય એટલે સ્વભાવ, સ્વભાવ તો ત્રિકાળી છે અને તે નિરાવરણ છે. પણ વર્તમાન પર્યાયમાં રાગાદીને મિશ્રિત કર્યા છે, મિશ્રિત કર્યા છે એટલે કે રાગનો પોતા રૂપે અનુભવ કર્યો છે, પોતામાં ભેગો છે રાગને, કલ્પના કરીને અભ્યાસ કરીને રાગમાં એકત્વ કર્યું છે, એને મિશ્રિત કર્યા છે એમ કહેવામાં આવે છે. એકતા બુદ્ધિ કરી છે. જોકે અજ્ઞાનીને પણ જ્ઞાન અને રાગ એક થઈ શકતા નથી, પણ અનુભવમાં એવો ભ્રમ છે કે રાગ અને જ્ઞાન, હું રાગ રૂપ છું અવસ્થામાં થાય છે ને, એટલે મને થાય છે એવો એને અનુભવ છે, પણ જ્ઞાનમાં થતો નથી એમ અનુભવનાર અનુભવનાર જ્ઞાન છે એ ત્યાં ભ્રમિત અવસ્થામાં છે, અધ્યાસિત અવસ્થામાં છે. એને એમ કહે છે કે ફરિયાદમાં રાગના અને જ્ઞાનને મિશ્રિત કરી નાખ્યા, ભાવ એવો થતા નથી પણ એવો ભાવ કર્યો તો પણ વેદ જ્ઞાનની પ્રવીણતાથી, વેદ જ્ઞાન કરવાની કુશળતાથી, એ કુશળતા શબ્દ વાપરવા પાછળ પણ કારણ છે કે આ વિષય થોડો સૂક્ષ્મ છે. રાગ અને જ્ઞાનને જુદા પાડવા એ વિષય સૂક્ષ્મ છે, અને જીવને થોડો એ કાર્ય કરવામાં અજાણપણું છે, અજાણ્યો છે એ કાર્ય પદ્ધતિથી, એટલે એને કઠણ પણ શરૂઆતમાં લાગે છે. એક વિષયનું જરા વધારે સ્પષ્ટીકરણ કરીએ. અહીંયા ભેદ જ્ઞાનનો વિષય ચાલે છે ત્યારે કે શરીર આદિ નો કર્મ છે, શરીર અને બીજા સંયોગો, મકાન, કુટુંબ, પરિવાર વગેરે, જેને આપણે કર્મના ફળ સ્વરૂપે મળેલા સંયોગો કહીએ છીએ એને શાસ્ત્ર ભાષામાં નવ કર્મ કહે છે. એ તો જુદા પદાર્થ છે. જો કે પદાર્થ જુદા છે તો પણ જીવ એમાં મહત્વ કરે છે, એને જુદા રાખતો નથી. નંબર એક, એ પણ જુદા પાડવા યોગ્ય છે, એટલે કે એમાંથી મહત્વનો ત્યાગ કરવા જેવો છે. કેમ કે એમાં મારા પણ એને અનુભવવા નહીં જોઈએ, એને પણ ભેદ જ્ઞાન કહે છે. બીજી વાત આવે છે, જ્ઞાન આત્માના સ્વભાવે અને સ્વરૂપે નહીં હોવાને લીધે અને વિભાવ સ્વરૂપે જ્ઞાન અને રાગ આત્માના સ્વરૂપે અને સ્વભાવે નહીં હોવાને લીધે અને વિભાવ રૂપે હોવાને લીધે રાગ આત્માથી એક જુદું તત્વ છે, તત્વ તરીકે એક જુદું તત્વ છે, અને એમાં પણ જીવ મહત્વ કરે છે, તેથી એનાથી પણ જુદું પડવું એને ભેદ જ્ઞાન કહે છે. ત્રીજી વાત એ પણ આવે છે કે જ્યારે આવું ભેદ જ્ઞાન થઈ જાય છે ભાવ કર્મ, દ્રવ કર્મ અને નો કર્મ થી, ત્યારે અનુભવ કરનાર પર્યાય ત્રિકાળી શુદ્ધાત્માનો સ્વપણે અનુભવ કરે છે અને ત્રિકાળી શુદ્ધાત્માનો આશ્રય કરે છે અને દ્રષ્ટિ એ સિવાય બીજા કોઈને સ્વપણે સ્વીકારતી નથી એમ પરિણમન કરે છે, ત્યારે એક સમયની પર્યાય એ પણ ત્રિકાળી દ્રવ્ય ભિન્ન છે એનું જ્ઞાન ત્યાં થાય છે. ત્રિકાળી અને એક સમયવર્તીનું જે અંતર છે એ પણ ત્યાં સમજાય છે. એક જ પદાર્થને વિશે બે સ્વભાવો વિરુદ્ધ સ્વભાવોનું જ્ઞાન થાય છે, એને પણ અપેક્ષા જ્ઞાન કહે છે. હવે શરૂઆત ક્યાંથી કરવી? આજે પ્રશ્ન ઉઠાવ્યો છે કે પહેલી ક્રિયા શું, પહેલામાં પહેલી ક્રિયા શું, ત્યારે એ ત્રણ વાતમાંથી શરૂઆત અહીંથી કરવી કે રાગ થી જ્ઞાન જુદું છે ત્યાંથી શરૂઆત કરવી? જ્ઞાનની પર્યાય થી જ્ઞાન સ્વભાવ જુદો છે ત્યાંથી શરૂઆત ન કરવી, દેહ થી આત્મા જુદો છે ત્યાંથી પણ શરૂઆત ન કરવી, આમ કેવું છે? આમાં થોડો મર્મ છે કે આમ જ શરૂઆત થાય ભેદ જ્ઞાનની, બીજી રીતે ભેદ જ્ઞાનની શરૂઆત ન થાય. જોકે એવો પ્રશ્ન અહીંયા સંભવિત છે, થઈ શકે છે કે એમ કે પહેલા અમે દેહથી ભેદ જ્ઞાન કરીએ, પદાર્થોથી ભેદ જ્ઞાન કરીએ, પછી રાગથી ભેદ જ્ઞાન કરીએ અને પછી એક સમયની પર્યાયથી ભેદ જ્ઞાન કરીએ. ભેદ જ્ઞાનમાં અમે પહેલા સ્થૂળ વિષય સમજીએ એટલે એને ઉપગ્રહણ કરીએ, એવી રીતે પ્રોસેસ શરૂ કરીએ, પછી આવી રીતે આગળ વધીએ અને પછી સૌથી આગળ વધી જઈએ એક સમયની પર્યાયથી ભેદ જ્ઞાન કરવા. એમ થતું નથી કે થઈ શકતું પણ નથી. કેમ કે સ્વભાવ અને વિભાવને ભિન્ન પાડવાના પ્રયત્નમાં એની જાતિ નિશ્ચિત થયા વિના ત્રિકાળી સ્વભાવ અને એક સમયની પર્યાયની ભિન્નતા નથી સમજાતું, એ આવતું જ નથી. કેમ કે એક પર્યાય શુદ્ધ છે એ તો હજી પ્રગટિ નથી, તો શુદ્ધ પર્યાયની ભિન્ન એ વાત ક્યાંથી આવે? જ્યાં શુદ્ધ પર્યાયની ઉપસ્થિતિ બી નથી ત્યાં શુદ્ધ પર્યાયથી પણ ત્રિકાળી ભિન્ન છે એ વાત કેવી રીતે આવે? શુદ્ધ પર્યાય તો થઈ જ નથી એટલે ત્યાંથી શરૂઆત થતી નથી. અને દેહાદી પદાર્થોથી ભિન્નતા કરવી છે પણ ભિન્નતા કરે છે કોણ? રાગના માધ્યમથી અભેદ પણ કર્યું છે પર પદાર્થમાં, પર પદાર્થો તો કોણ પદાર્થ છે ખાસ કરવાની વાત છે એટલે એકત્વ બંધ થાય એટલે એનો વિષય છે ભિન્ન પાડવો પડતો નથી, આખો આપ જાય છે. એટલે અનુભવી જ્ઞાનીઓએ ત્રણ પ્રકારમાંથી અહીંથી શરૂઆત કરવી એમ કે એમ રાખ્યું છે, એમ કહ્યું છે. એની પાછળ આ કારણ છે, જેમ કોઈ લાકડી મારે તો વાગી તો લાકડી, પછી લાકડી ઉપર ગુસ્સો ઉતારે તો વ્યાજબી વાત છે. લાકડી મારનાર ઉપર ગુસ્સો એને કરવો તો બીજી લાકડી ન વાગે, પણ લાકડી વાગે એને પછાડીએ પછાડે તો બીજી મારશે, કારણ કે મારનાર તો ઉભો છે. લાકડીને મારવાથી કઈ ફરીને લાકડી નહીં વાગે એવું તો છે. એમ રાગ છે એ દેહાદી અન્ય પદાર્થો ને વિશે મહત્વ કરનારું સાધન છે. એ સાધન ઉભું રહે અને દેહાદી પદાર્થો ને જુદા કરવા માટે એનો ત્યાગ કરે છે. શું કરે છે? મૂળ વિષયને નહીં સમજીને ત્યાગ ક્યાંથી કરે છે? બાહ્ય પદાર્થો નો કેમ કરે છે? કે છોડો, તમારો વિષય છોડી દો, આનો નિયમ લઈ ગયો, આનો સંયમ લઈ ગયો, આનો અંદર રાગ ઉભો રહે છે. એ રાગના વિશેલા સર્પને, વિષવાળા સર્પને મારવાના બદલે સર્પના દર ઉપર લાકડીઓ પછાડે છે. અને દરને દરને બંધ કરી દઉં ને દરને મારી નાખું ને એટલે સાપ તરડે નહીં. પણ દર ઉપર ગમે એટલા ખાકર, સાપ જીવતો છે અંદર શું કરશે? એમ રાગ જેને જીવતો છે એને રાગના ત્યાગ નિરર્થક થઈ પડે છે, એની કોઈ સાર્થકતા થતી નથી. કેમ કે અંદરમાં રાગ જીવે છે. એટલે આચાર્ય ભગવંતો એને જ્ઞાની હોય સાચા રસ્તે જીવને કરાવ્યો. તે જ્ઞાન અને રાગ ની ભિન્નતા કરાવીને, બે જ્ઞાન કરાવીને રાગ નું જીવતર શું છે? રાગ રસ.
રાગ રસ,
રાગ રસ છે રાગ નું જીવતર છે. જ્ઞાનીને રાગ છે પણ રાગ રસ નથી. તેથી જ્ઞાની રાગ વાળા દેખાય તો પણ વિરક્ત છે એમ કહેવામાં આવે છે. શુદ્ધાત્માને કોણ સમજાવે છે? વિરક્ત ગુરુથી શુદ્ધાત્મા સમજાવવામાં આવે છે. 38 ગાથા બરાબર છે. વિરક્ત એટલે શું? જંગલમાં ગયા છે એ વિરક્ત છે. કુટુંબ ને ધંધો છોડવા માટે વિરક્ત છે. એને રાગ થી, રાગ નો રસ નથી તે વિરક્ત છે. અને આત્મા પણ રાગ વિનાની ચીજ છે. એટલે જેને રાગ નો રસ મીઠો છે અને જેને જ્ઞાન માં પોતાના ની સ્વાનુભૂતિ કરી છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માની, એ આત્માને સમજાવે છે અને દર્શાવે છે. એટલે અહીંયા વેદ જ્ઞાનની પ્રવીણતાથી રાગની દશાની દિશા પર તરફ છે અને રાગ જ્ઞાનની દશાની દિશા સ્વ તરફ છે, એમ બે વચ્ચે પ્રજ્ઞાશીની માર્ગમાંથી ભિન્નતા અનુભવી શકાય છે. ગુરુદેવે આ વિષય ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે. આ જગ્યાએ આ જીવને તરવાની વાત છે. અહીં આ રીતે તરાય છે એમ કે છે. પાણીમાં તરતા ખરાવે છે ને મનુષ્ય કઈ જન્મીને તરતો નથી હોતો, પાણીમાં નાખે ફૂટી જાય. પણ તરતા શીખ્યો હોય તો એક માથોડું પાણી છે કે દરિયા જેટલું ઊંડું 5 માઇલ પાણી છે ત્યારે એને કઈ નિષ્ફળ નથી. કરતા વડે એને શું નિસ્બત છે? એને ડૂબી જાય એટલું એક માથડું પાણી હોય તો એને સરખું છે. નીચે 5 માઇલ પાણી ઊંડું હોય તો તરતા આવડે એને સરખું. એમ સંસારમાં ગમે તેટલા પદાર્થો ગમે તેવા હોય, જેને જુદો પડતા આવડ્યો, એમાં પોતાના રાગથી જુદો પડતા આવડ્યો, એને આખા સંસારથી જોતા આવ્યું. કોઈ રાગના વિષયભૂત પદાર્થો ભલે ને દુનિયામાં ગમે એટલા વિધવિધ પ્રકારના ફેલાયેલા હોય અને આખી દુનિયા એનાથી ભરેલી હોય, કોઈ પદાર્થ એને એકત્વ નહીં કરાવી શકે, કોઈ પદાર્થ એને આકર્ષિત નહીં કરી શકે. કેમ કે રાગથી ભિન્ન પડી શકે. એ કેવી રીતે? બહુ સરસ વાત લીધી છે. આ જગ્યાએ જે વાત લીધી છે છે, થોડી પ્રેક્ટિકલ સાઈડની વાત છે. એમ કહે છે કે તું જોતો ખરો કે આ રાગ છે ને તારો, એ દશા છે તારી, અને એ રાગની દશા છે એની દિશા તું જો. શું કહે છે? આ દિશા સૂચક વાત લીધી છે. કેમ કે સમ્યક્ત્વ પોતે દિશા સૂચક પરિણામ છે. સમ્યક્ત્વની અંદર જે મૂળ ફેક્ટર છે એ દિશાનો છે. સ્વાભિમુખપણું, સ્વસંમુખપણું, અંતર્મુખપણું, એનું નામ સમ્યક્પણું છે. તો પહેલા તો એને રાગ બરાબર પકડી શકાય છે, એટલે એને કહે છે કે તારા રાગ જો. રાગનો વિચાર કરે એમ નથી કહેતા, ચાલતો રાગ છે એના ઉપર ઉપયોગને લઈ જઈને એની દિશા પકડ, એની દિશાને જાણ, તો તને ખબર પડશે કે રાગની દશા છે એની દિશા પર તરફ છે. ત્યારે જ્ઞાન, હવે જ્ઞાનને જો, એમ કે છે જ્ઞાન પણ એક તારી દશા છે, પરંતુ જ્ઞાનમાં જો. શેનાથી જો? જ્ઞાનથી જ્ઞાનમાં જો, અને એમાં તું દિશાને પકડ. ત્યારે જ્ઞાનથી જ્ઞાનમાં જોનારને દિશા સ્વ તરફ છે, પોતા તરફ છે એમ જ્ઞાન તને દેખાશે. ફરી જોનાર જ્ઞાન અને જણાનાર પણ જ્ઞાન, અને તે પહેલી પર્યાય બીજી પર્યાયને જોવે એમ નહીં, તેની તે પર્યાય. જ્યારે જ્ઞાન જ્ઞાનને જોવે ત્યારે જ્ઞાનને પોતામાં જોવું પડે. પોતામાં કોને જોવે? કે પોતાને જોવે. ત્યારે જ્ઞાન જ્યારે પોતામાં સ્વને જોવે ત્યારે એની દિશા બદલાઈ જાય. ઉપયોગ અહીંયા અંતર્મુખ થવાનો રહસ્યભૂત કોયડો છે, એક સમસ્યા છે, જે અનંત કાળમાં જીવને પત્તો લાગ્યો નથી એવી એક વાત છે. એને ટોપ સિક્રેટ કહેવામાં આવે છે અધ્યાત્મ. એ અંતર્મુખ પણ છે, અને અહીંથી ગુરુદેવ એ વાત સમજાવે છે. જબરદસ્ત વાત છે કે તું જોતો ખરો, જ્ઞાનને જો, જ્ઞાનથી જો, તને દિશા એક નવી દેખાશે કે જ્ઞાનની દિશા સ્વ તરફ છે, જ્ઞાનની દિશા પર તરફ નથી. આમ તને રાગની દિશા કે જ્ઞાનની દિશા જ્યાં સુધી દેખાશે ત્યારે એ દિશામાં જે દિશા અંતર્મુખ વળેલી, જે સ્વસન્મુખ થયેલી જ્ઞાનની પર્યાય છે, એને અહીંયા આચાર્ય મહારાજ બહુમાન આપે છે, એને ભગવતી પ્રજ્ઞા આપે છે. સમયસારની 294મી ગાથામાં એને ભગવતી પ્રજ્ઞા કહી, પ્રજ્ઞા શું કહી? એ ભગવતી પ્રજ્ઞા છે. આચાર્યને બહુમાન છે કે ભગવતી પ્રજ્ઞા છે, અને એ ભગવતી પ્રજ્ઞા ઉત્પન્ન થતા જ્ઞાનની અને રાગની, સ્વની અને રાગની, જ્ઞાનની ને રાગની એટલે સ્વની અને રાગની, સ્વની અને રાગની એટલે આત્માની ને વિભાવની, સ્વભાવ અને વિભાવની ભિન્નતા અનુભવી શકાય છે. આ ભેદને
પ્રશ્ન થાય
કેમ
કે પરિચિત જ્ઞાન જે છે એ તો બાહ્ય પદાર્થો ને રાગ ને જાણે છે એવું જણાઈ રહ્યું છે, તો હવે એમાં એની દિશા સ્વ તરફ છે એવું કેવી રીતે પકડવું?
પોતાને જોવો છે, તને જે પરિચય છે એમાં તને હું પરને જોઉં છું એવો અનુભવ છે. શું અનુભવ છે? આને જોઉં છું, આને જોઉં છું, આને જોઉં છું. હવે અહીંયા એમ કે છે કે તું જ્ઞાનને, જ્ઞાનમાં જ્ઞાનને જો, એટલે કે સ્વને જો. તો વાત એવી છે કે જ્ઞાનમાં સ્વને જોવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે આ પ્રશ્નની સામે મારો પ્રશ્ન છે. ભલે તમારા જ્ઞાનનો તમને એવો પરિચય હોય કે મારા જ્ઞાને તો અત્યાર સુધી અનેકવિધ વિષયોનું જ્ઞાન થયું છે, આ સિવાય મને જ્ઞાન બીજી જાતનું હોય એવી ખબર નથી. બરાબર પ્રશ્ન બરાબર છે. હવે આની સાથે મારો પ્રશ્ન છે કે આ જ જ્ઞાનમાં તમે ક્યારે જ્ઞાન તે સ્વ જ્ઞાન તો તમારું છે ને, તમારે તમારી દિશામાં થાય છે ને, એમાં સ્વ પણ જોવાનો ક્યારેક પ્રયાસ કર્યો છે, દ્રષ્ટિકોણ અપનાવ્યો છે? મહેરબાની કરીને એ દ્રષ્ટિકોણ અપનાવો તો તમને જ્ઞાન અનુભવાશે. અને જ્ઞાન સ્વપણે અનુભવાય એનું નામ જ આત્મા છે. શું કાલે તો એ વિશેષતા છે આજકાલ થવાથી, પણ સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે એ વાત ગુરુદેવના શબ્દોમાં લઈને જોવી હોય તો 637 નંબરનો બોલ આ જ ગ્રંથમાં છે. 637 ને સોરી 733 હશે એ અંદાજ મારી કાચી છે. 733 733 પરદ્રવ્ય તરફની વૃત્તિ એટલે આ રાગ એ શુભ કે અશુભ બે પ્રકારે તે આત્મા નથી. ભલે આત્માની અવસ્થા તે આત્મા નથી, પરંતુ સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે પર્યાય છે એમ નથી કહેતા. શું આ એક અનુભવ